તારીખ 17/4/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 759-762 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 361
પ્રાણી માત્રને દુઃખ તો પ્રિય હોવા છતાં વળી તે મટાડવાને અર્થે તેનો પ્રયત્ન થતા તે દુઃખ મટતો નથી, તો પછી તે દુઃખ ટળવાનો કોઈ ઉપાય જ નહીં એમ સમજાય છે. કેમ કે બધાનો પ્રયત્ન નિષ્ફળ જાય તે વાત નિરુપાય જ હોવી જોઈએ એમ અત્રે આશંકા થાય છે. શંકા નથી કરી, આશંકા કરી છે. અને સામાન્ય રીતે બુદ્ધિશાળી માણસો પણ એવું વિચારતા થઈ જાય છે કે જે દુઃખ બધાને આવી પડતું હોય અને કોઈને મળતું ન હોય એ દુઃખ અનિવાર્ય ગણીને તેના નિવારણનો ઉપાય પછી છોડી દેવો જોઈએ. જેમ કે મૃત્યુ છે, ગમે ત્યારે પણ દરેકને તો સૌથી વધારે દુઃખ મૃત્યુનું હોવા છતાં ગમે ત્યારે પણ કોઈ બધાને મરવાનું તો છે જ, અને એનો જગતમાં હજી સુધી ઉપાય કોઈ શોધી શક્યા નથી. માટે એનો ઉપાય હોવો જ નહીં હોય, નહીં જ હોય, હોય તો કોઈને કોઈ શોધી કાઢે, નહીં જ હોય. માટે હવે એના ઉપાયમાં આપણે કાંઈ વખત બગાડવાની જરૂર નથી, સમયને શક્તિનો ઉપયોગ એમાં કરવાની જરૂર હતી. એમ દર્દ શરીરના દર્દો ડાક્ટરને આવી પડે છે, તબીબી વિજ્ઞાનના નિષ્ણાત માણસો હોય અને પહેલેથી રોગ ન થાય એવા ઔષધોનો પ્રયોગ કરનારા હોય, પ્રિવેન્ટિવ ડ્રગ્સ કે છે, છતાં એ દવા ખાધા પછી તરત જ એને રોગ શરૂ થાય. પરમાણુની પર્યાય બીજા સમયે સંતું મારી જાય. માટે આનો કોઈ ઉપાય નહીં હોય સમજીને આવું બને છે એ સમસ્યાનું સમાધાન આ પ્રમાણે છે કે દુઃખનું સ્વરૂપ યથાર્થ ન સમજાવાથી પહેલાં તો દુઃખ કોને કહેવું, દુઃખનું સ્વરૂપ શું. બહારમાં પ્રતિકૂળતાઓ આવે અથવા અણગમતા સંયોગ વિયોગ થાય, ઇષ્ટ વિયોગ થાય, અનિષ્ટ સંયોગ થાય, તો તેથી એને દુઃખ કહેવું કે દુઃખનું કોઈ બીજું તાત્વિક સ્વરૂપ છે એને સમજવું જરૂરી છે. દુઃખનું સ્વરૂપ યથાર્થ ન સમજાવાથી અને તે દુઃખ થવાના મૂળ કારણો શું છે એ પણ યથાર્થ ન સમજાવાથી એટલે એનું નિદાન, એનું સ્વરૂપ, એનું નિદાન અને તે સાથે મટી શકે એટલે એનો ઈલાજ, એ દુઃખ કેવી રીતે મટે તે યથાર્થ ન સમજાવાથી દુઃખ મટાડવા સંબંધીનો તેમનો પ્રયત્ન સ્વરૂપથી અયથાર્થ હોવાથી દુઃખ મટી શકતું નથી. આ પોતે સમાધાન આપે છે. દુઃખ મટાડવા માટે એના ચાર પડખા બરાબર જો સમજાય તો એ દુઃખ મટી શકે છે. એક તો દુઃખનું સ્વરૂપ સમજવું જોઈએ, બીજું એ દુઃખ ઉત્પન્ન થવાના મૂળ કારણો સમજવા જોઈએ, અને એ દુઃખ છે મટવાનો ઈલાજ શું છે એ પણ સમજાવવું જોઈએ, અને એનો પ્રયત્ન પણ કેવી રીતે કરવો એ પણ સમજાવવો જોઈએ. જો આ યથાર્થ રીતે ચારે પડકાર સમજાય જાય તો દુઃખ ન મટે એવું બને. આ પછી તે એને એનો વૈજ્ઞાનિક પ્રોસેસ લીધો છે. દુઃખ મટાડવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા આ છે. દુઃખ મટે મટે ને મટે શા માટે મટે દુઃખ નું સ્વરૂપ બધા જે માન્યું છે. દુઃખ નું સ્વરૂપ જે ઘણાએ સ્વીકાર કર્યું દુઃખ તે દુઃખ, જે ઘણાએ સ્વીકાર કર્યું સુખ તે એમ મને ખરેખર દુઃખ ના સુખ ના સ્વરૂપ ની ખબર નથી. સાત્વિક રીતે તો આકુલતા લક્ષણ આકુલતા સ્વરૂપ દુઃખ છે. આકુલતાના એક અંશથી માંડીને અનંત અંશ બધા દુઃખ તો દુઃખ જ છે, કોઈ સુખ નથી. પણ આકુલતામાં પણ સુખનો અનુભવ જીવ કરે છે. આપણે પસંદ આવે છે પિતા દીકરીના બધા પછી ઘણી હોય માણસ કેટલી કરે છે એને સુખ નો પછી એને પછી પાછળથી પછી હાંસ ખબર પડે છે પૂરું ત્યાં પછી ખબર પડે છે. આકુલતા દુઃખનું સત્વ છે, આકુલતા દુઃખનું સ્વરૂપ છે આકુલતા. અને એ આકુલતા કોઈ પણ પરાશ્રયપણાને લીધે ઉત્પન્ન થયું છે અથવા સ્વરૂપનો આશ્રય સુખ સ્વરૂપ સુખ નિધાન સુખધામ આત્મા એનો આશ્રય નહીં લેવાના કારણે ઉત્પન્ન થયું છે. અસ્થિ ને નાસ્તિ એક જ પર્યાય છે, પડખા બે છે કહેવા. માણસની ભૂખ લાગે અને હારીએ તમે સુખ થાય કે ન થાય, જો આહાર લેવાથી સુખ થાય તો જેટલો આહાર વધારે એટલું સુખ વધી જવું જોઈએ. છાતી જો હોય ને આરામ લે ઉદાગરો હોય ને ઊંધી જાય તો એને સુખ થાય કે ન થાય. પણ કલ્પુ છે ત્યાં સુખ, ત્યાં કલ્પુ છે સુખ. એટલે ઘણી આકુલતા હતી એમાંથી આકુલતા ઘટી મંદ થઈ માટે તમે સુખ કર્યું. પણ એ દુઃખનું સ્વરૂપ છે, સુખનું સ્વરૂપ બિલકુલ નથી. ઉંદરાળ આવે ચળ આવે ઉંદરાળ એટલે સારું લાગે, સુખ થતું હશે ક્યાં દુઃખ છે આકુલતા. કલ્પના કરી છે દુઃખ નું સ્વરૂપ યથાર્થ સમજાય. આકુલતા લક્ષણ દુઃખ છે, થોડી આકુલતા હોય તો થોડું પણ દુઃખ છે, ગાજી આકુલતા હોય તો ગાજી પણ દુઃખ જ છે. તો વેદનનો વિષય છે કે સમજવાનો વિષય છે, દુઃખ છે એ વેદનનો વિષય છે કે સમજવાનો વિષય છે, વાદ છે એ સમજવાનો વિષય છે કે ચાખવાનો વિષય છે, હિન્દી જોઈને સમજવાનો વિષય છે કે અનુભવ કરવાનો વિષય છે. દુઃખ પણ અનુભવનો વિષય છે, સુખ પણ અનુભવનો વિષય છે. જો સુખ દુઃખ અનુભવનો વિષય હોય તો એને અનુભવથી સમજવું જોઈએ, માત્ર એને વિચારથી સમજે સમજાય નહીં. આપણે શું કરીએ છીએ એના પુસ્તકો લઈને બેસીએ છીએ, એના સંભાવનારા મળે તો સાંભળવા બેસીએ છીએ, ચર્ચા કરનારા મળે તો ચર્ચા કરીએ છીએ, અનેક પડખેથી એ વાત સમજીને આપણે સંતોષ માનીએ છીએ. તો બરાબર હવે આપણને સમજાઈ ગયું તાત્વિક રીતે, પણ એ રીતે સમાધાન નહીં થાય, એ રીતે સમાધાન અવલોકનને પકડીને અનુભવ થી એને સમજવામાં નહીં આવે ત્યાં સુધી દુઃખનું સ્વરૂપ નહીં સમજાય. દુઃખનું સ્વરૂપ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી સુખનું સ્વરૂપ સમજાશે એ વાતનો તો વિચાર કરવાની પણ જરૂર હતી. ન્યાય થી પણ એ વાત દેખે એવી એટલે આ સુખ દુઃખ ના પ્રકરણમાં વિચાર અને વેદન એ બંને વચ્ચેનો તફાવત સમજીને કઈ રીતે સમજવું એ નક્કી કરવા જેવો વિષય છે. નહીતર જે ઢાંચામાં વાંચન શ્રવણ અને વિચારનો જે ઢાંચો છે એમાં જે ગોખણીયું જ્ઞાન થાય છે, કેવું જ્ઞાન છે એ ગોખણીયું, કેમ કે સુખ દુઃખ અનુભવનો વિષય છે ને આ ગોખી ના કરે તો એટલું દુઃખ નિરાકુરતા એટલું સુખ જાવ આવડી ગયું અને પરીક્ષામાં બેઠા તો પાસ પણ થાય. આપણે પરીક્ષા લઈએ છીએ એ રીતે એનું સમાધાન અંદર કરવાનું નથી. આમાં બહુ ભાગ લોકો ભૂલેલા, જેમ કે અન્ય મતીઓ પરમાત્માનું સ્મરણ કરે છે, જૈન મતમાં નિજ આત્માનું સ્મરણ કરવામાં આવે છે, તો પોતાનું આત્મા નિર્વિકલ્પ છે એનો પણ એક વિકલ્પ છે, પોતાનો આત્મા અભેદ છે એ અભેદનો પણ એક વિકલ્પ છે અને તે પણ આકુલતા છે એવું ન સમજાય તો એની અંદર ચાલુ રાખે શું કરે. આપણે આત્મ સ્વરૂપનું પરમાત્મ સ્વરૂપનું ચિંતન કરો, એ ચિંતન કરતા કરતા ધ્યાન થઈ જાય. એ જીવ સ્વભાવને ઉપાસનાને બદલે વિભાવની ઉપાસના કરે છે, ગ્રહિત વિચાર થાય છે. એ સ્વભાવની ઉપાસના થોડી જોઈએ, એના બદલે વિધાવની ઉપાસના થાય છે, વિકલ્પની ઉપાસના થાય છે, રાસનાશ છે અને એ વધારતો જાય છે એટલે એમાં સ્થૂળતા વિધાવી ના. આમાં સ્વરૂપનું ચિંતન કરનારને ગ્રહિત મિથ્યા થાય, આગમ અનુસાર સ્વરૂપનું ચિંતન કરે હું જિનાગમમાં આત્મ સ્વરૂપ કહ્યું છે એવું 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 ચિંતન કરે અને એ ચિંતનને ઉપાય માને, એ ચિંતનને ઈલાજ માને, જે બાધક છે એને સાધક માને નથી, એવું વિપરીતતા નથી. બાધકને સાધક માનવું એ વિપરીતતા નથી, એ ચોખ્ખી વિપરીતતા છે, 100 એ 100% એ વિપરીતતા છે. આવી જ વસ્તુ પ્રત્યક્ષ છે એને પ્રત્યક્ષ પણ અનુભવ, વસ્તુ જે પ્રત્યક્ષ છે એને અવલોકનમાં લઈને સીધો અનુભવ ન થાય તો એ પગથિયું છે. અવલોકનમાં લઈને અવલોકનની પ્રેક્ટિસ કરીને એનો અનુભવનો પ્રયત્ન કરો. અનુભવ માટે અનુભવનો પ્રયત્ન કામમાં આવે, અનુભવ માટે વિચારનો પ્રયત્ન બિલકુલ સફળ થઈ શકે બહુ ચોખ્ખી વાત છે. પણ પેલું થતું નથી એટલે આ કરી લ્યો, આપણે અવલોકન કરી શકતા નથી માટે વિચાર કરી લ્યો. હા એમ થાય છે, પહેલા તો આમ કરવું જોઈએ ને જોઈ આવે છે, પહેલા તો નિમિત્ત હોય ને, પહેલા તો વિકલ્પ હોય ને, પણ પહેલા પહેલા કરીને ત્યાં સુધી તારે હવે છેલ્લે સુધી પહેલા રાખવી છે. હવે આયુષનો છેડો આવ્યો ત્યાં સુધી એની પહેલા હે પહેલાનો અર્થ જ એ છે કે એને એ સિવાય બીજું કાંઈ કરવું નથી, પહેલું એ જ રાખવું છે, પહેલું ને છેલ્લું બધે પણ એ સાધક નથી ને બાધક છે, એમ જાણશે તો શું છે, સાધક જાણશે તો એ વધારશે. પેલા હું 1.5 કલાક સ્વરૂપ નું ચિંતન કરતો હતો, હવે 1 કલાક કરું છું, હવે વધારીને પછી 1.5 કલાક કરવો છે, એમને વધારતા જવું છે. 2 કલાક, 2.5 કલાક, 3 કલાક, 4 કલાક, 4.5, 5, 6 કલાક સુધી ચિંતન કરતો. 24 કલાકમાં 5 દિવસ તો સ્વરૂપ ચિંતનમાં નુકસાન ન કરવો આપણે, એમ કોઈ કરે ખરું? માલ નફે થી ન વેચાતો હોય તો નુકસાન થી વેચી નાખો માલ જોઈએ આપડો, એમ કોઈ વેપાર કરે ખરો? વેપાર બંધ કરવાનો મારો ન દેખાતા હોય તો પણ આપણે આપણે સુખી થવું છે કે નથી થવું? દુર્ગા કરોડપતિ નથી દેખાતા, અબજપતિ નથી દેખાતા એટલે નથી થયું એમ કોઈ કહે છે? એવું કોઈ કહે છે? એવું કોઈ નથી થતું. જરૂર છે કે નહીં પહેલી વાત છે. પહેલી વાત એ છે કે આ જીવને એની જરૂર છે કે નહીં, દુઃખ મુક્ત થવાની જરૂર છે કે નહીં, એ પહેલી વાત છે. એ વગર રુચિ નહીં ઉત્પન્ન થાય, જરૂરિયાત વગર રુચિ ઉત્પન્ન નહીં થાય, રુચિ વગર પદાર્થનું ગ્રહણ નથી. રુચિ વગર વાંચે સાંભળે ગમે તું પણ પદાર્થનું ગ્રહણ નહીં થાય, ચિંતન થશે પણ ગ્રહણ નહીં થાય. એ સમાધાનની વ્યાખ્યા આપણે પરિણમન તો પરિણમન છે, વ્યાખ્યા છે, વ્યાખ્યા છે. દુઃખ અનુભવવામાં આવે છે તો પણ તે સ્પષ્ટ ધ્યાનમાં આવવાને અર્થે થોડું તેનું વ્યાખ્યાન કરીએ. તો પુસ્તક લખે છે એનો આ આર્ટિકલ છે, વાદરો આવી ગયો છે. પ્રાણીઓ 2 પ્રકારના છે, એક ત્રસ એટલે પોતે ભયાદીનું કારણ દેખી નાસી જતા હાલતા ચાલતા એ આજે શક્તિવાળા. બીજા સ્થાવર કે જે સ્થળે દેહ ધારણ કર્યો છે તે સ્થળે સ્થિતિમાન અથવા ભયાદી કારણ જાણે નાસી જવા વગેરેની સમજણ શક્તિ જાણવા નથી, તે ગાળ છે એમને મળી જાય છે. અથવા જે એકેન્દ્રિય છે એટલે પાણી મને સક્રિય બધા નથી, શ્વાસ પામીને ખસવાનો પ્રકાર ઉત્પન્ન થતો નથી, એટલી સમજણ બિડાઈ ગઈ છે. અથવા એકેન્દ્રિયથી માટેના પ્રાણીઓ છે, એકેન્દ્રિય પ્રાણીઓ સ્થાવર કહેવાય છે, અને 2 ઇન્દ્રિયવાળા પ્રાણી થી માંડીને 5 ઇન્દ્રિયવાળા પ્રાણી સુધીના ત્રસ કહેવાય. 5 ઉપરાંત કોઈ પણ પ્રાણીને ઇન્દ્રિયો હતી અથવા આપણે સામાન્ય જાણ બધાને આવી ગયેલું હોય છે. એકેન્દ્રિય પ્રાણીના 5 ભેદ છે, પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને એમાં વનસ્પતિનું જીવત્વ સાધારણ મનુષ્યને પણ કાંઈક અનુમાન ગોચર થાય છે, કેમ કે ઉગે છે, વધે છે, કરમાય છે વગેરે એમાં રોગ આવે છે. જે વનસ્પતિનું જીવન અનુમાન ગોચર થાય છે ને ત્યારે તો આ શરદચંદ્ર ગુરુજી કાંઈ એમાં જીવન છે પૃથ્વી પાણી અગ્નિ અને વાયુનું જીવન આગમ પ્રમાણથી અને વિશેષ વિચાર બળથી કાંઈ પણ સમજી શકાય છે. સર્વથા તો પ્રકૃષ્ટ જ્ઞાન ગોચર, પ્રકૃષ્ટ તો ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ તો કેવળ જ્ઞાન, સર્વથા તો કેવળ જ્ઞાન ગોચર. અગ્નિ અને વાયુના જીવો કાંઈક ગતિમાન જોવામાં આવે છે પણ તે પોતાની સુંદર શક્તિપૂર્વક હોતું નથી, જેથી તેને સ્થાવર કહેવામાં આવે છે. પણ એ ત્રાસ પામીને ગતિ કરે છે એવું ટીપેન્દ્રજી વનસ્પતિમાં જીવત્વ સુપ્રસિદ્ધ છે, છતાં તેના પ્રમાણો આ ગ્રંથમાં અનુક્રમે આવશે. એટલે આ ગ્રંથ લખવા બેઠા છે. પૃથ્વી પાણી અગ્નિ વાયુનું જીવત્વ આ પ્રમાણે સિદ્ધ કર્યું તેમ કરીને નીચે કહેવું છે. એ લખાણ મળી નથી તો અપૂર્ણ રેડિયો છે. લેખ 769 જીવના લક્ષણ લીધા છે અને તે અપૂર્ણ રેડિયો છે. ચૈતન્ય જેનું મુખ્ય લક્ષણ છે, જીવમાં અનેક લક્ષણો હોવા છતાં જીવ લક્ષણમાં ચૈતન્ય છે એનું અસાધારણ ખાસ પ્રકારનું વિશિષ્ટ પ્રકારનું સ્પેસિફાય કરી શકાય એવું લક્ષણ હોય તો તે ચૈતન્ય લક્ષણ છે. બે પ્રમાણ છે ચૈતન્ય કેવું છે ગરીબને બે પ્રમાણ છે. અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે અને તે અસંખ્યાત પ્રદેશ લોક પરિમિત છે. લોકમાં કઈ બ્રહ્માંડના જેટલા અસંખ્ય પ્રદેશ છે એટલા યોગજીના પ્રદેશ છે. પરિણામી છે, પરિણમન થઈ રહ્યું છે એની માટે પરિણામી છે. અમૂર્ત છે એટલે રંગ છે, સ્પર્શ છે એ વગેરે એમાં જે પૂજ્યના ધર્મો છે રૂપરંગ ગંધવર્ણ એ એનામાં. અનંત અગુરુ લઘુ પરિણિત દ્રેવ છે. અગુરુ લઘુ નામનો ગુણ છે કે જેનું પરિણામ કેવું જ્ઞાન રૂપ હશે સ્થાન આની વૃદ્ધિ થઈ આપી છે. સત્તા ચાલુ છે ને ધ્રુવભાઈનો પ્રશ્ન હતો. ધ્રુવભાઈ ધ્રુવને ઉત્પાદીએ એમાં અગુરુ લઘુત્વ ઉત્પાદવીને સાબિત કરે છે. ધ્રુવમાં અગુરુ લઘુત્વનું હાનિ વૃદ્ધિ હતી. એ સમયની પરિયારમાં 6 પ્રકારની હાનિ વૃદ્ધિ છે પણ ધ્રુવમાં હાનિ વૃદ્ધિ ધ્રુવને ઉત્પાદવી જુદા છે. એક નથી એ અગુરુ લઘુગંથી પણ દેખાય છે. સ્વાભાવિક દ્રેવ છે જીવ છે એ સ્વાભાવિક એવું છે. કરતા છે નિજ પરિણામનું એ કરતા છે અને પોતાના રક્ષોકાદી આનંદાદીનો ભોગતા પણ છે. અનાદિથી સંસારી છે તેવો છે. અનાદિથી આ કોઈ પણ જીવ અનાદિથી સિદ્ધ હોય કે સાધક હોય એવું બધો નથી. અનાદિથી સંસારી છે. ભવ્યત્વ લબ્ધિ પરિપાક આદિથી મોક્ષ સાધનમાં વર્તે છે. એનો ભવ્યત્વ અથવા લબ્ધિ પરિપાક આવે તો એ ત્યારથી સંસારી જીવ છે એ મોક્ષ થવાના ઉપાયમાં વર્તે છે. મોક્ષ પણ કોઈ પણ કોઈ કોઈ જીવનો થાય છે અને મોક્ષમાં પણ સ્વ પરિણામ છે. ત્યાં ધ્રુવ નથી, મોક્ષમાં પણ સ્વ પરિણામ છે. ત્યાં પણ પરિણામ એનું ચાલુ છે ને. અનેક જગ્યાએ એ વાત નીકળે છે.
મુદ્દા પકડી લે જાય
મુનિ છે એ દિગંબર હોય છે. એનો પુરાવો આમાં મળે છે 764માં પાછળ 586 પાને છે ને. યથા જાતલિંગ સર્વવિરતિ ધર્મ બીજું છે યથાજાત એટલે નગ્ન જેવું જન્મે બાળક જેવું જન્મે એવું જેનું લિંગ એટલે વેશ હોય તે સર્વવિરતિ ધર્મ છે. સાધુનો અવિરતિ દેશવિરતિ અને સર્વવિરતિ એમાં સર્વવિરતિ યથાજાત લિંગ હોય છે. એટલે કપડાવાળા સાધુ સર્વવિરતિ નથી હોતા એમાં આવ્યું તો ન આવ્યું છે કે નહીં. સર્વવૃત્તિ દ્વાદશ વિધ બા દેશવૃત્તિ છે. દેખાજાત લિંગ સર્વવૃત્તિ ધર્મ છે. એ બહુ સ્પષ્ટ પુરાવો મળે. આ તો કોઈ શંકા કરે છે અપૂર્વસનમાં તો નગ્ન ભાવ એવો શબ્દ લાગે છે. નંદભાવ નગ્નભાવ સમાન કાવ્ય 28 મૂળ છે એનો ઉલ્લેખ થઈ ગયો. પછી સૌથી શરૂઆતમાં કરપાત્રમાં ભિક્ષા માગનારના ચરણમાં અમે વંદન કરીએ. કરપાત્ર નો ભિક્ષા સાધુ કહેવાય. કરપાત્ર માટે ભિક્ષા લીધું. અન્ય મતમાં પણ લગ્ન માવાઓ હોય છે, પણ એ લોકો ચોબડીમાં જમે છે, પાત્ર રાખે છે, ચુંબડી રાખે છે. ચુંબડીમાં એવી ચુંબડી ખેતી હોય છે, જેને ગામમાંથી વાસણ ખરીદવું ન પડે. જંગલની ચુંબડી હોય, ચુંબડીમાં પીવાનું પાણી પણ એમાં પીએ, કોઈ સુજાય તો પણ એમાં એથી વાપરે, અને આહાર લે તો પણ એમાં લઈ લે. બધું ભેગું કરીને ખાઈ છે, વાસણ વાપરે. એ દિગંબર મુનિ છે, જૈન દિગંબર મુનિ છે, એક કરપાત્રની અંદર આહાર લે. બીજે કોઈ ગતિ કોઈ મૂળ શરૂઆતના પત્રમાં આવ્યા. સુખી વધારે છે, કરપાત્રમાં આહાર લેનાર સુખી છે એમ કરીને વાત લીધી. સંસારી જીવ સંસાર અવસ્થામાં મુખ્યત્વ અવિરતિ પ્રમાદ પ્રસાર અને યોગ ઉત્તરો ઉત્તર બંધના સ્થાન જ છે. આ મુખ્યત્વ સુધી બંધ થાય છે ત્યાં બધું છે. અત્યારે માને છે ને મુખ્યત્વ સુધી બંધ નથી, આ બંધના સ્થાન છે. પણ આશ્રમ છે એ બંધનું કારણ છે. તત્વાર સૂત્ર નું તો સૂત્ર છે, એમાં સમયના સૂત્ર તો બધા એવા છે કે જે શ્વેતાંબરો ને પણ કોઈ અમાન્ય કર્યા નથી. તત્વાર સૂત્ર ના સૂત્રો તો પછી અર્થ પોતપોતાની રીતે કરે, પણ સૂત્ર ની અંદર ભૂલ છે એ વાત ક્યાંય કોઈ અર્થ. સંસાર સિદ્ધાત્મા સિદ્ધ અવસ્થામાં યોગ નો પણ અભાવ છે. મન વચન અને કાયાનું જોડાણ ત્યાં અશરીરી છે. માત્ર ચૈતન્ય સ્વરૂપ આત્મદ્રવ્ય સિદ્ધ પદ છે. માત્ર ચૈતન્ય સ્વરૂપ શરીર વિનાનું વિદેહી વિદેહી સ્વરૂપ છે. વિભાવ પરિણામ છે તે ભાવ કર્મ છે, સંબંધ છે તે પણ અરિંતમાં તો યોગ છે ને, મનોરંજન કાયા નો યોગ છે, અરિંતમાં તો યોગ છે. સંયોગી કેવું છે, યોગ છે, યોગાશ્રમ પણ છે ને, ત્યાં તો યોગ છે ને યોગાશ્રમ પણ છે. ત્યાં સર્વથા આશ્રમ નથી, એવું નથી. છેલ્લી કક્ષાનો આશ્રમ ક્યાં છે? કરપાત્ર નું કરપાત્ર નું આમાં છે. આ બાજુ જમણા હાથ બાજુ ઉપર છે. મળી ગયું 253 પાને બધું મળ્યું નથી. પાછળ કુદરતી 176 નું આ સત્રાંક 176 શિવાજીભાઈ ઉપર નો પત્ર છે. આવી સમજણ સમીપે આવેલા જીવની હોય છે. શું કહે છે કે જે છૂટવા જે જીવ છૂટવા માટે જીવે છે તે બંધનમાં આવતો નથી. આ વાત નિશંક અનુભવનું છે. બંધનનો ત્યાગ કરે છૂટાય છે એમ સમજ્યા છતાં તે બંધનની વૃદ્ધિ પૂરા કરવી અને તેમાં પોતાનું મહત્વ સ્થાપન કરવું, બંધાઈને પણ મહત્વ સ્થાપન કરવું, પૂજ્યતા પ્રતિપાદન કરવી, એ જીવને બહુ રખડાવનારો છે. આ ધર્મના સ્થાનમાં પણ પૂજ્યતાનું બંધન જે વળવામાં આવે છે એના ઉપર લખાણ છે, દોરવનારું છે. આ સમજણ સમીપે આવેલા જીવને હોય છે. આવી સમજણ કોને હોય છે? જેનો હવે સંસાર મટવાનો છે, આસનભવી જીવનો હોય છે. અને તેવા જીવો સમર્થ ચક્રવર્તી જેવી પદવીએ છતાં તેનો ત્યાગ કરીને કરપાત્રમાં ભિક્ષા માગીને જીવનાર સંતના ચરણને અનંત અનંત પ્રેમે પૂજે છે. દિગંબર મુનિઓને એ ચક્રવર્તીઓ પૂજે છે એમ કીધું. 16 વર્ષના કારતક મહિનાની વાત છે. શરૂઆતમાં છે કે દેવાજી સિંહ શિવો સમર્થ ચક્રવર્તી દેવ અનંત અનંત પ્રેમ પૂજે છે, એના પ્રત્યે એને અનંત ભક્તિ આવે છે અને જરૂર તે જાય છે. પણ દિનભૂમ ગમે દ્રષ્ટિ એવી છે જો ભગવાન ઉપર નાખે છે કે છૂટવાના કામીને બાંધવો નહીં અને બાંધવાના કામીને છોડવો નહીં. કોઈ અવરણવાદ બોલે છે કોઈ મુનિ છે સંપ્રદાયના, પછી સુભાષભાઈ લખે છે કે આપણે એના ઉપર કરુણા રાખીને જરાક એને સમજાવીએ. તો પેલો ઈશ્વર જેને રખડાવવા માંગે છે એને છોડાવવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે. આ તો તમે તમારા સમયને શક્તિ નહીં બગાડતા. એમ કેવું વધી અને રખડવાનું ઘણું થોડું દેખાય છે. સત્પુરુષનો વિરોધ કરે છે, સત્પુરુષનો વિરોધ કરે છે તો અનંત સંતાનને રખડવાનું કારણ થાય છે. પછી ઈશ્વર એને રખડાવવા માંગે છે. ત્યાં સુધી ઈશ્વરની આજ્ઞાને ઉલ્લંઘન કરીને તમે છોડાવવા જશો તો નહીં શું કહી. બહુ શરૂઆતમાં તમને મળે છે, પાછળ પણ મળે છે. 760 પૂરો 761માં જૈન પરિભાષામાં જે કેટલાક શાસ્ત્રીય પરિભાષાના શબ્દો છે જૈન શાસ્ત્રની પરિભાષામાં એના એમને અર્થ સમજાવ્યા છે. વ્યાખ્યા કરીને દ્રવ્યાશ્રમ લીધો છે. જ્ઞાનાવરણ્યાદી કર્મને યોગ્ય જે પુદ્ગળો ગ્રહણ થાય છે તે દ્રવ્યાશ્રમ જાણવો ભગવાને તે અનેક ભેદથી કરો છે. જો આ પાઠમાળાનું શિક્ષણ મળી જાય એવા બધા પાઠ જે પુદ્ગળ કર્મનું જ્ઞાનાવરણ્યાદી પ્રકૃતિના પુદ્ગળ કર્મનું ગ્રહણ થાય છે, આવરણ થાય છે એને દ્રવ્યાશ્રમ કહે છે અને એના અનેક ભેદો છે. જેટલી પ્રકૃતિ એટલા એના ભેદો, જેના જથ્થા જથ્થો થાય એટલા એના ભેદો, જેની એની સ્થિતિ પડી હોય એટલા એના ભેદો, એવા ઘણા ભેદો. જીવે જે પરિણામથી કર્મનો બંધ કરે છે, જીવ જે પરિણામથી કર્મનો બંધ કરે છે તે ભાવ બંધ છે. ભાવમાં આપશે આખો પ્રતિબદ્ધ થઈને એકાકાર થઈને પ્રતિબદ્ધ થઈને રોકાઈ જાય છે, માટે એને ભાવ બંધ કહેવામાં આવે છે. એ ભાવ પ્રમાણે શબ્દ છે અથવા શબ્દ પ્રમાણે એનો ભાવ છે, ગુણ પ્રમાણે. કર્મ પ્રદેશ પરમાણુ અને જીવનો અન્ય અન્ય પ્રવેશ રૂપે સંબંધ થવો તે દ્રવ્યબંધ છે. પુદ્ગલ પરમાણુનો સંબંધ થવો તે દ્રવ્યબંધ છે અને જે દ્રવ્યબંધ થવામાં નિમિત્તભૂત એવા જીવના પરિણામ છે એને ભાવબંધ કહેવામાં આવે છે. તમને ભાવાશ્રમ બોલું પ્રકૃતિ સ્થિતિ અનુભાગ અને પ્રદેશ એમ ચાર પ્રકારનું બંધ છે. પ્રકૃતિ અને પ્રદેશ બંધ યોગથી થાય છે અને સ્થિતિ તથા અનુભાગ બંધ કસાયથી થાય છે. એક બંધ થાય એના ચાર પાસા છે. પ્રકૃતિ એટલે પ્રકાર, જ્ઞાનાવરણ દર્શનાવરણ જે પ્રકાર પડે છે તે ગુણની વગેરે. સ્થિતિ એટલે એને જીવના પ્રદેશ સાથે સંયોગપણે રહેવાની મુદત, એનું નામ સ્થિતિ. અનુભાગ એટલે ફળ, એનો ફળ દેવાની શક્તિ, તીવ્રતા અને મંદતાથી જે ઉદય આવે છે એને અનુભાગ કહે છે. અને પ્રદેશ એટલે પરમાણુની સંખ્યા, જેટલા સંખ્યામાં એ બંધાય અને એના પ્રદેશો ગણવામાં આવે છે. ચાર બંધ છે તેમાં પ્રકૃતિ અને પ્રદેશનો પ્રકાર છે એ યોગને કારણે થાય છે. મન વચન કાયાના યોગથી જે કંપન થાય છે જીવના પ્રદેશન, એને લઈને આ પ્રકૃતિ અને પ્રદેશનો બંધ થાય છે. અને જીવના કસાયનો રસ જેટલો તીવ્રમંદ હોય છે એના પ્રમાણમાં સ્થિતિ અને અનુભાગની ઉત્પત્તિ થાય છે. આશ્રમને રોકી શકે એવો ચૈતન્ય સ્વભાવ કે ભાવ સંવર છે. આશ્રમને રોકી શકે એવો ચૈતન્ય સ્વભાવ કે ભાવ સંવર છે, અને તેથી દ્રવ સંવર ને રોકે તે દ્રવ સંવર એ બીજો છે. એક ચૈતન્ય પરિણામ છે અને એક ઉદગળ ના પરિણામ છે, ઉદગળ ની સ્થિતિ છે. જે આશ્રવ કહ્યો એ આશ્રવ ને રોકી નાખે એવો જે આત્માનો શુદ્ધ પરિમલ રૂપ પરિણામ છે, ચૈતન્ય સ્વભાવ પરિણામ છે, ભાવ સંવર છે, અને એના નિમિત્તે ઉદગળ પરમાણુ આવતા રોકાઈ જાય તેને દ્રવ સંવર કહેવામાં આવે છે. ન સમજાય છે અનાદિથી બધા જીવને છે. કેવી રીતે કે જેટલી પ્રકૃતિનો આશ્રવ થાય છે બાકીની પ્રકૃતિનો અનાશ્રવ છે તે સંવર છે ને. અનાદિથી નવું તત્વો લીધા છે કે નથી લીધા તેની ગાથા અનાદિથી મેં નવું તત્વો લીધા એમાં મોક્ષ તત્વ લઈ લીધું છૂટે છે તો મોક્ષ. પછી મુખ્યપણે સમજ શબ્દ છે એ મોક્ષ માર્ગમાં જ વપરાય છે. પછી અપેક્ષાથી ગમે ત્યાં કરવામાં આવે મુખ્યપણે
મોક્ષ માર્ગમાં,
મોક્ષ માર્ગમાં જ સમજનો સદેશ પ્રકાર છે બાકી જેને ગણવામાં આવે છે. વ્રત સમિતિ દુક્તિ ધર્મ અનુપ્રેક્ષા અને પરિષર્જય તથા ચારિત્રના ઘણા પ્રકાર તે ભાવ સંવરના વિશેષ જાણવા, ભેદો જાણવા, વિશેષ એટલે ભેદો જાણવા. કોઈ વ્રતને કારણે આ દ્રવ્યાસ્ત્રો રોકાઈ જાય અથવા ભાવાસ્ત્રો રોકાઈ જાય એવી રીતે સમિતિ દુક્તિ બધા પ્રકારને લઈને જે આશ્રવ રોકાઈ જાય છે અને ભાવ સંવરના અને ભેદો જાણવા. જે ભાવ વડે તપશ્ચર્યા એ કરીને એ યથાકાળે સ્થિતિ પૂરી થતા કર્મના પૂતગોળો રસ ભોગવાઈ જઈને ખરી પડે છે તે ભાવ નિર્જરા. જે ભાવ વડે જીવના જે ભાવ વડે તપશ્ચર્યા થાય અથવા તો યથાકાળે કર્મના પૂતગોળોનો રસ પૂરો થઈને ભોગવાઈ જાય અને ખરી પડે એ ભાવ જેમાં નિમિત્ત થાય છે તેને ભાવ નિર્જરા કહે છે. અને ખરતા એવા પૂતગોળ પરમાણુઓનું આત્મપ્રદેશથી ખરી પડવું તેને દ્રવ નિર્જરા કહેવામાં આવે છે. એ રીતે ભાવ નિર્જરાને દ્રવ નિર્જરા એ સામે છે. હા, દર સમયે જે જે ઉદય આવે છે એની સ્થિતિ પૂરી થઈ એટલે ઉદયમાં આવ્યા. જ્યારે બંધાણ હતા એ તો બધા કાળે બંધાણા, જેની જેની સ્થિતિ પાકે તે દરેક વર્તમાનમાં જેની જેની સ્થિતિ પાકે એનો ઉદય આવે છે. ઉદય આવે એ ખરે જ એ વખતે રાગદ્વેષ કરે ત્યારે નવા બંધાય, અને રાગદ્વેષ ન કરે તો સંવર થાય એટલે નવો બંધ ન પડે. પણ જો ઉદય આવ્યો હોય તો ખરવા જ આવ્યા વગર પ્રયત્ન યથા કાળે પરિપાક કાળે પાકી ગયું. જેમ એ પીળું પીળું ફળ પાકે છે તેને પીળું પીળું પાકે એને રાખી મૂકો અને હજી 5 દિવસ લાગશે પાકતા. એ 5 દિવસ લાગે એમાં 5 દિવસ લાગે તે લાગે છે પછી તેને કંઈ જલ્દી પાકવી શકાય નહીં. યથા કાળે જ પાકે એમ કેટલાક કર્મ એવા છે કે યથા કાળે પાકે. જે કારણ વર્ગના છે આખા લોકમાં ભરેલી એમાં કોઈ પ્રકૃતિ નથી, બધા કર્મ પરમાણુ સામાન્ય કર્મ પ્રકૃતિ વાળા છે. એનો પ્રકાર બીજા પરમાણુ કરતા જુદો છે તેને કારણ વર્ગના કહે છે. ભાષાના પરમાણુઓ જે છે એને ભાષા વર્ગણા કહે છે. એવી વર્ગણા એટલે સમૂહ છે એમ. કર્મના પરમાણુઓ છે એ જીવના ભાવનું નિમિત્ત પામીને જુદી જુદી પ્રકૃતિ એ પરિણમે છે. પ્રકૃતિ પ્રદેશથી જેનો ભાગ પડે છે તે પાછો એનો સ્થિતિ પૂરી થાય ત્યારે ઉદય આવે અને ફરી જાય ત્યારે એ પ્રકૃતિનો નાશ થઈને સામાન્ય કર્મ કર્મનો થઈને કર્મ કારણ વર્જન આમાં લોકમાં ભળી જાય છે અને જીવનો સંયોગ છોડી જાય છે. રસ ભોગવાઈ જાય એટલે માનો કે આ અસાતાવેદનીનો ઉદય આવે છે, પીડા ભોગવાઈ જાય, સાતા વેદનીનો ઉદય આવે છે, સાતા ભોગવાઈ જાય, આ પુનપાપના ઉદય આવે છે કે નહીં, બસ સીધી સમજાય એવી વાત છે. બધા ભોગવાય ભોગવાય ને થઈ જાય. આ શરીર છે લ્યો, યુવાન માંથી વૃદ્ધ થયો, ભોગવાઈ ગયું કે નહીં, બસ એવી રીતે છે. એમાં રોકવું હોય તો રોકી શકે. હે, સર્વકર્મ નો ક્ષય થવારૂપ આત્મ સ્વભાવ તે ભાવ મોક્ષ. સર્વકર્મ નો ક્ષય થવારૂપ આત્મ સ્વભાવ જેવો છે તેવો પ્રગટ થાય કે જેનાથી નિમિત્ત બને સર્વકર્મ નો ક્ષય થાય છે અને કારમણ વર્ગમાંથી આત્મદ્રવ્યનું જુદું થઈ જવું તે દ્રવ્ય મોક્ષ ભાવ મોક્ષ. અને દ્રવ્ય જુદા પડે તેને દ્રવ્ય મોક્ષ કીધા. દ્રવ્ય એટલે પૂજળ દ્રવ્ય અને ભાવ જે મલિન ભાવ છે એ જુદો પડી જાય, છૂટો પડી જાય, અભાવ થઈ જાય અને ભાવ મુક્ત કહે છે. શુભ અને અશુભ ભાવને લીધે પુણ્ય ને પાપ જીવને હોય છે. શું કહે છે? શુભ અને અશુભ ભાવને લીધે પુણ્ય ને પાપ જીવને હોય છે. સાતા શુભાયુષ શુભ નામ અને ઊંચ ઊંચ ગોત્રનો ઊંચ ગોત્રનો હેતુ પુણ્ય છે અને પાપથી તેથી વિપરીત થાય છે. એ પાપ અને પુણ્ય સામે સામે પ્રતિપક્ષમાં રહેલા છે. જે પાપના ઉદયથી અસાતા અશુભાયુ અશુભ નામ અને નીચ ગોત્રનો ઉદય આવે છે એમ સામે સામે લઈએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર મોક્ષના કારણ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે એ મોક્ષના કારણ છે. વ્યવહારની ઠીક એ ત્રણેય છે. નિશ્ચયથી આ તો આપણે કળશ ચાલી ગયા સ્થાનમાં કે વ્યવહારથી ત્રણ ભેદ છે, નિશ્ચયથી કોઈ ભેદ નથી. આત્માને છોડીને એ ત્રણેય રત્ન બીજા કોઈ પણ દ્રવ્યમાં વર્તતા નથી, એટલા માટે આત્મા એ ત્રણેયમય છે અને તેથી મોક્ષ કારણ પણ આત્મા છે. એ રત્નત્રયનું કારણ છે એમ કહો, એ રત્નત્રયમય આત્મા મોક્ષનું કારણ છે એમ કહો, બંને એક જ છે. ભાવોનું સામાન્ય સ્વરૂપ જે ઉપયોગ, ભાવોનું સંશય વિપરી લેવાનો એથી ઉપર લેવાનું છે. જીવાદી તત્વો પ્રત્યે આસ્થારૂપ આત્મ સ્વભાવ તે સમ્યક દર્શન છે. ત્રણેયની વ્યાખ્યા કરશે. જીવાદી તત્વો પ્રત્યે આસ્થારૂપ આત્મ સ્વભાવ તે સમ્યક દર્શન કે જેથી માથા આગ્રહથી રહીત સમ્યક જ્ઞાન થાય છે. સમ્યક દર્શન કારણ છે અને સમ્યક જ્ઞાન કાર્ય વિધવાણ મૂળમાં સમ્યક દર્શન છે ને એટલે જીવાદી તત્વોની આસ્થારૂપ છે તે સમ્યક દર્શન છે અને તેનાથી જૂઠો આગ્રહ પૂર્વગ્રહ છે મિથ્યા આગ્રહ છૂટી જાય છે એ સમ્યક જ્ઞાન થાય છે. પછી સમ્યક જ્ઞાનની વ્યાખ્યા કરે છે. સંશય વિપર્ય અને ભ્રાંતિથી રહી આત્મ સ્વરૂપ અને પર સ્વરૂપને યથાર્થપણે ગ્રહણ કરી શકે. સંશય વિપર્ય અને ભ્રાંતિથી રહી આત્મ સ્વરૂપને અને પરને પર સ્વરૂપને પરપણે યથાર્થપણે ગ્રહણ કરી શકે એ સમ્ય જ્ઞાન છે, સાકાર ઉપયોગ રૂપ છે અને તેના ઘણા ભેદ જ્ઞાનના પણ ઘણા ભેદ છે. પછી ભાવોનું સામાન્ય સ્વરૂપ જે ઉપયોગ ગ્રહણ કરી શકે તે દર્શન એમ આગમમાં આ કહ્યું છે. એ દર્શન ઉપયોગ લીધો આમાં દર્શન શબ્દનો અહીંયા દર્શન ઉપયોગ લીધો. તમને દર્શન લીધું એ નહીં, દર્શન શબ્દ શ્રદ્ધાના અર્થમાં પણ વપરાય છે. દર્શન શબ્દના બે અર્થ છે, એક દર્શન ઉપયોગ અને એક શ્રદ્ધા. જ્યાં જે અર્થ હોય તે ઘણા બે એક જ અર્થ લે છે એ વાત બરાબર
નથી.
આ બધું આવી તો ગયું છે ત્યાં, જરા એ અર્થમાં ફેર પડતો હતો. દર્શન ને શ્રદ્ધા ને, શ્રદ્ધા ને દર્શન ઉપયોગ, દર્શન ઉપયોગ ને શ્રદ્ધામાં લઈ જતા. પોતે ચોખ્ખટ કરી સમજ દે છે, ફટ ધ્યાન જાવું. શર્મસ્થને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે. કેવળી ભગવાન ને બંને સાથે થાય છે. આ પ્રતાંબર માન્યતાથી જુદું પડે છે, આ દિગંબર માન્યતા છે. દિગંબર આગમમાં એક પ્રમાણે વાત છે, ત્યાં કેવળી ભગવાન ને પણ છદ્મસ્થની જેમ થાય છે. પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે. પ્રથમ સમયે કેવળ દર્શન ઉપયોગ થાય છે અને પછીના સમયે કેવળ જ્ઞાન ઉપયોગ થાય છે. છદ્મસ્થ ને પ્રથમ દર્શન અને જ્ઞાન થાય, કેવળીને બંને અશુભ ભાવથી નિવૃત્તિ અને શુભ ભાવમાં પ્રવૃત્તિ તે ચારિત્ર છે. વ્યવહાર ની છે તે ચારિત્ર વ્રત સમિતિ ગપ્તિ રૂપે શ્રી વિક્રાગોએ વ્યવહાર ચારિત્રના ભેદ લીધા છે. સંસારના મૂળ હેતુઓનો વિશેષ નાશ કરવાને અર્થે બાહ્ય અને અંતરંગ ક્રિયાનો જ્ઞાની પુરુષને નિરોધ થાય તેનું નામ પરમ સમ્યક ચારિત્ર વિતરાગુએ કહ્યું છે. આ ભાવ ચારિત્ર અથવા અંદરનું ચારિત્ર જે છે, અંતરંગ આત્મચારિત્ર, કે જેમાં સંસારના મૂળ હેતુનો નાશ થાય છે અને બાહ્યાભ્યંતર જે ક્રિયા છે એટલે અસ્થિરતાની જે ક્રિયા છે એનો જે જ્ઞાની પુરુષને નિષેધ થાય છે કે મોક્ષ માર્ગમાં જે નિરોધ થાય છે એની વાત લીધી, તેને પરમ સમ્યક ચારિત્ર કહેવામાં આવ્યું છે. અજ્ઞાની એવું નિરોધ હતો નથી, એમ કરવાય ક્રિયા
નિશ્ચય ચારિત્ર,
એ નિશ્ચય ચારિત્ર. મોક્ષના હેતુરૂપે બંને ચારિત્ર ધ્યાન, ચારિત્ર ધ્યાનથી અવશ્ય મુનિઓ પામે છે. મોક્ષના હેતુરૂપે બંને ચારિત્ર ધ્યાનથી અવશ્ય મુનિઓ પામે છે. એટલા માટે પ્રયત્નમાન ચિત્તથી ધ્યાનનો અભ્યાસ આ ધ્યાન લઈ લીધું છે. એટલા માટે
દ્રવ્ય સંગ્રહની ધ્યાનમાં પ્રાપ્ત થાય,
વ્યવહાર નિશ્ચય નિર્વિકલ્પ ધ્યાનમાં પ્રાપ્ત થાય.
ધ્યાનમાં બંને
એ તો વ્યવહારનો જન્મ, નિશ્ચયનો જન્મ એક સાથે જ થાય છે. ઉપયોગ થાય ત્યારે જ વ્યવહાર નિશ્ચય, કારણ કે પ્રમાણ ત્યારે જન્મે છે ને. એ પહેલા તો નિશ્ચય ભાષ ને વ્યવહાર આભાસ અથવા ઉભયા ભાષ હોય છે, એટલે એ તો ત્યાંથી જ શરૂ થાય છે. જો તમે અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે ચિત્તની સ્થિરતા ઉચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો અને દ્વેષ ન
કરો.
ધ્યાનની સ્થિરતા અર્થે પદાર્થનું સ્વરૂપ પ્રિય પણ નથી ને અપ્રિય પણ નથી, એટલે રાગનો વિષય પણ નથી અને દ્વેષનો પણ વિષય નથી, એવું સ્વપર પદાર્થનું યથાર્થ સ્વરૂપ જ્ઞાન જેને હોય એને ધ્યાન થઈ શકે, બીજાને ધ્યાન થઈ શકે. પદાર્થ જ્ઞાન ન હોય ને ધ્યાન કરે તો એ માથું ધ્યાન થાય. પ્રયોગ હોય છે મન વચન કાયાના પ્રયોગથી જેમની સંચલતા ઘટે છે એમાં આત્મધ્યાન કે સ્વરૂપ ધ્યાન કે ધર્મ ધ્યાન થતું નથી. એમ લેવું હા, માટે એ વાત ધ્યાનને અર્થે મોહ ન કરો, રાગ ન કરો અને સારું નરસું એવો મોહ, ઠીક ઠીક પણ થાય તે મોહ અને રાગ અને દ્વેષ એ ન કરવો, એની અભિલાષા ન કરવી અને તિરસ્કાર પણ ન કરવો કોઈ પદાર્થ. પાંત્રીસ, સોળ, છ, પાંચ, ચાર, બે અને એક અક્ષરના એમ પરમેષ્ટિ પદના વાચક મંત્ર છે, તેનું જપપૂર્વક ધ્યાન કરો. તેનું વિશેષ કરો શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે. આ તો બહુ બધું એમને તો ઘણો જ્ઞાન હતું એટલે બધા ઘણા ભેદેલી વાતો અમે મૂકી છે. એ પંચપરમેશ્વરના 35, 16, 6, 5, 4, 2 એટલા અક્ષરો છે.
પ્રકાશક માં 35 અક્ષર નો મંત્ર બરોબર થાય છે. આપડે લોકો નમો બોલીએ છીએ પણ ખોટી છે. નમો ચાલો બીજું બનુ
પ્રકાશક નામના ગ્રંથ નો ઉદય થાય છે ત્યાં પ્રથમ ગ્રંથ કરતા મંગળાચરણ કરે છે. નમો હણમ નમો હરિયાણમ નમો ઉદયાણમ નમો આ પ્રાકૃત ભાષામાં નમસ્કાર મંત્ર છે અને તે મહામંગળ પોતાનું સંસ્કૃત નીચે પ્રમાણે થાય છે. નમો અરભ્ય નમો સિદ્ધ્ય નમો આચાર્ય નમો ઉપાધ્યાય નમો લોકો સંસ્કૃતમાં નમો છે અને માગથી માણમો છે. બે અડધા નો એક કરીએ તો 36 ને બે અડધા ન ગણીએ તો 35 છે અને સબસામણમાં એક વ અડધો છે એને એક અક્ષર ગણીએ તો 35 બે નો અડધો અડધો સરવાળો કરીએ તો
વિદ્વાન
તો સમાજમાં ઓછા હોય આમ સમાજમાં તો વિદવત્તા એટલી નથી. કોઈ જાતનો અપભ્રંશ
આપણે પૂજારી ચોપડી હોય બરોબર
પછી 7 એ પૂરેપૂરો મળે છે. 7 નો આંક છે એ પૂરું મળે. ઓમ નમઃ સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાદ સુખની પ્રાપ્તિ એ મોક્ષ છે અને તે પરમ હિત છે. આત્માનું હિત એક મોક્ષ છે. આ 9મો અધ્યાય શરૂ કરતા ચોડનમલજી એ સ્થાપના કરી છે. આત્માનું હિત એક
મોક્ષ છે.
મોક્ષ છે કેમ કે મોક્ષમાં જ પરમ સુખ છે. હિત કહો કે સુખ કહો સર્વ દુઃખ નો આત્યંતિક અભાવ કરો એ નાસ્તિક અને પરમ અવ્યાબાદ સુખની પ્રાપ્તિ અસ્તિત્વ એ જ મોક્ષ છે અને તે જ પરમ મોક્ષથી શરૂઆત કરે છે. પછી સુમેશ દર્શનના ચારેતર ની વાત કરશે. પહેલો મોક્ષ શું કરવા લે છે સંકેત શું છે એમાં કે પૂર્ણતાને લક્ષે ધ્યેય આ રીતે હોવું
જોઈએ.
પછી માર્ગ ની વાત પછી કરશું, પેલા ધ્યેય ની વાત હું કરું છું.
મુંડેથી શરૂમાં સ્થાપી ગયા છે એકાણું સર.
હા, હું શ્રી સૂત્ર સિદ્ધાંત ગજબ નું આપી છું. વિપરાગ સન્માર્ગ તેનો સદ ઉપાય છે. એ મોક્ષ નો ઉપાય શું છે? વિપરાગ સન્માર્ગ. જિનમાર્ગ ને વિપરાગી માર્ગ કયો છે? વિપરાગ નો માર્ગ કયો છે? રાગવાળો માર્ગ કયો? તે સન્માર્ગ નો આ પ્રમાણે સંક્ષેપ છે. કયો? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને એકતા, તે મોક્ષ નો માર્ગ છે. ત્રણેય કાળે ઉમા સ્વામી ને સૂત્ર દીધે પ્રાણી માર્ગ. સર્વજ્ઞ ના જ્ઞાન માં ભાષ્યમાન તત્વોની સમ્યક પ્રતીતિ થવી તે સમ્યક દર્શન છે. નવ તત્વ લીલી વાત. સર્વજ્ઞ ના જ્ઞાન માં ભાષ્યમાન, જો સર્વજ્ઞ થી વાત લીધી સાથે તમે એમ કે છે એમ નહી, એ તત્વો જે રીતે સમ્યક જ્ઞાન સર્વજ્ઞ ના જ્ઞાન માં ભાષ્યું છે એ પ્રકારે પ્રતીતિ થાય છે. ચોથા ગુણ સ્થાને કેવળ જ્ઞાન અનુસાર પ્રતીતિ થાય છે. એમ કે જીવનું પણ કેવળ જ્ઞાનમાં સ્વરૂપ જણાવ્યું એવું પ્રતીતિમાં આવે છે. તે તત્વનો બોધ થયો તે જ્ઞાન છે. ઉપાદેય તત્વનો અભ્યાસ થવો તે સમ્યક ચારિત્ર છે. એનું સંક્ષેપમાં પણ પરિભાષા એક જ નીતિમાં કરી નાખે છે. ચારિત્ર ક્રમ થી પૂર્ણ થાય છે. પહેલે સમ્યક દર્શન સીધું પરિણામ નથી આવતું, વારંવાર થાય, વારંવાર થાય એને અભ્યાસ કહેવામાં
આવે.
શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વિતરાગ પદમાં સ્થિતિ થવી. શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવું જે પોતાનું નિજ વિતરાગ પદમાં સ્થિતિ થવી તે ત્રણેયની એકત્રતા છે. પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જવું એમાં સમય દર્શન પણ આવે છે. ઉપયોગ શુદ્ધ થાય, સ્થિર થાય એમાં સમય જ્ઞાન પણ આવે છે અને એનું ચારિત્ર પણ આવે છે. ત્રણેય એવી રીતે આવે છે કે જેમાં ત્રણ ભેદ પડતા માટે એનું એક જ પ્રકરણ છે. અથવા એક હોય ને બીજું ન હોય એવું પણ એમાં બનતું નથી. ઘણા એમ માને ચોથા ગુણ સ્થાન ચારિત્ર નથી, બે એક શ્રદ્ધાનું ગુણ સ્થાન છે. એ વાત ખોટી છે. જો ત્યાં મોક્ષ માર્ગ છે તો ત્યાં સમય ચારિત્ર છે. પછી આ સંકલ્પ ઉપયોગમાં શ્રદ્ધા છે અને વિતરાગતા છે પણ જ્ઞાન નથી, તો પણ એ વાત બરાબર નથી. જે મોક્ષ માર્ગ છે દર્શન જ્ઞાન ચારિત્ર ગણે ઉપયોગ બાર છે ને, કે બાર છે એ બીજો, અંદર જ્ઞાન છે એ બીજું, એ પર્યાયનો બીજો અંશ. સર્વજ્ઞ દેવ નિર્ગ્રંથ ગુરુ અને સર્વજ્ઞ ઉપદિષ્ટ ધર્મની પ્રતીતિ છે. તત્વ પ્રતીતિ પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞ દેવ નિર્ગ્રંથ ગુરુ અને સર્વજ્ઞ ઉપદિષ્ટ ધર્મની પ્રતીતિ થી પોતાના આત્માને તત્વની પ્રતીતિ પ્રાપ્ત થાય છે. દેવગુરુને શાસ્ત્ર દેવીના સર્વ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, સર્વમોહ અને સર્વવિર્યાદિ યંત્રણાનો ક્ષય થવાથી આત્માનો સર્વજ્ઞ વિતરાગ સ્વભાવ પ્રત્યય છે. આ કારઘાતી કર્મનો નાશ થયો. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહિને અંતરાગ એનો ક્ષય થવાથી આત્માને સર્વજ્ઞ વિતરાગ સ્વભાવ શરીરમાં સ્થાને આ પ્રત્યય છે. નિર્ગ્રંથ પદના અભ્યાસનો ઉત્તરોત્તર ક્રમ તેનો માર્ગ છે. તેનું રહસ્ય સર્વજ્ઞ ઉપદિષ્ટ ધર્મ છે.
દેવાદિદેવ સિમંદર ભગવાન નો જય.